તારીખ 28/4/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 900 અને 901 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 527
પરસ્પર બંને પરિણામો અનુરૂપતા છે. પૂર્વ પરિણામની અનુકૂળતા જોઈને તેને કારણનો ઉપચાર કરવામાં આવે છે, વ્યવહાર કરવામાં આવે છે. ત્યાં એમ પણ સૂચવવું છે કે આવા પરિણામ હોય તો જ ઉત્તર પરિણામ આવા હોય, આવા પરિણામ ન હોય ને સમ્યક દર્શનના પછીના પરિણામ થાય એવું બનતું નથી. એમ પણ ત્યાં સિદ્ધાંતિક રીતે નિરૂપિત કરવું છે. ભલે નિશ્ચય કારણ કાર્ય સંબંધ ન હોય તો પણ જેમ મોક્ષ માર્ગ વિના મોક્ષના પરિણામ ન હોય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવો જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગના પરિણામ વિના મોક્ષ રૂપી ફળ ન હોય તો મોક્ષ માર્ગના પરિણામ કારણ છે અને મોક્ષ રૂપી કાર્ય છે એવો વ્યવહાર છે. કેમ કે સમય સમયનું પરિણમન તો સ્વતંત્ર છે, પ્રત્યેક સમયનું પરિણમન સ્વતંત્ર હોવા છતાં અનુરૂપતા જોઈને અને એ સિવાયના બીજી કક્ષાના પરિણામ પૂર્વે ન હોય એવો જ પરિણામ સંબંધી નિયમ સ્થાપિત કરવા માટે એને વ્યવહાર કહેવામાં આવ્યો છે. અહીંયા સમ્યક દર્શન સંબંધી વાત છે કે જે જીવ સમ્યક સન્મુખ થયો છે તેને અંતરમાં પોતાનું સમ્યક દર્શન રૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ છે. આ કોડરમલજીનું પોતાનું વચન છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં. સમ્યક સન્મુખ જીવનું વર્ણન કરતા એમણે આ એક વાત ઉચ્ચારી છે, એ પોતાના સ્વાનુભવમાંથી ઉચ્ચારી છે કે જે જીવ સમ્યક સન્મુખ થયો છે એનું આ એક ખાસ લક્ષણ છે, ચોક્કસ લક્ષણ છે કે અંતરમાં પોતાનું સ્વકાર્ય કરવાનું, સ્વાનુભૂતિ રૂપ કાર્ય કરવાનું, સમ્યક દર્શન રૂપી કાર્ય કરવાનો એને ઘણો જ હર્ષ છે. ઘણો જ હર્ષ છે એટલે ઘણો જ ઉત્સાહ છે. ઘણો ઉત્સાહ છે એટલે એનો પરિણામમાં એક સ્વરૂપ સન્મુખતાનો વેગ છે, આવેગ છે, જેને શાસ્ત્ર પરિભાષામાં સંવેગ કહેવામાં આવે છે. સારો વેગ હોવાથી એને સંવેગ કહેવામાં આવે છે. એ પુરુષાર્થની સ્ફૂર્ણાનો વિષય થઈ ગયો. સમ્યક સન્મુખ જીવને સ્વરૂપ સન્મુખ નો પુરુષાર્થ હોય છે. આ બંને ગુણમાં એ વિષય લેવો છે. કયા પુરુષાર્થથી, કેવા પુરુષાર્થથી સમ્યક દર્શન રૂપી કાર્ય થાય છે એનું બહુ સ્પષ્ટ નિરૂપણ છે અહીંયા આ બંને ગુણમાં. કહે છે કે જે જીવ સમ્યક સન્મુખ થયો છે તેને બહારમાં એનો દેખાવ ગમે તે હોય, અંતરમાં શબ્દ લીધો છે ને એટલે બહારમાં એનો દેખાવ ગમે તે હોય, ચાર ગતિમાં કોઈ પણ જગ્યાએ સંઘની પંચેન્દ્રિયની પર્યાય હોય, કેમ કે સમ્યક દર્શન તો સંઘની પંચેન્દ્રિય સિવાય નીચેના પ્રાણીઓને જીવોને હોતું નથી. એટલે પંચેન્દ્રિય હોય પણ અસંઘની હોય, ચારેન્દ્રિય, ત્રણેન્દ્રિય, બેન્દ્રિય, એકેન્દ્રિય, આટલી પર્યાયે થયેલા જીવો સમ્યક દર્શન પામવાને તે પર્યાયમાં અધિકારી નથી. કેમ કે મન વિના તેને વિવેક કરવાનો અવસર નથી, વિચારનો અવસર નથી. જ્યાં વિચાર નથી તો વિચારથી અતિક્રાંત થઈને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવી એ તો કેમ બની શકે, એ તો બની શકે જ નહીં. હાસ્ય રતિ અરતિ આદિ જે નવ નો કષાય છે, હાસ્ય રતિ અરતિ વેદ આદિ જે નવ નો કષાય છે, સોળ કષાય અને નવ નો કષાય એવા કષાય ના જે 25 ભેદ છે એમાં એક હર્ષ, હરખ અને શોક ના પરિણામ લીધા છે. એ વાત નથી, અહીંયા શબ્દ એ વાપરો છે પણ અહીંયા ઉમંગ છે, ઉત્સાહ છે, આવેગ છે એમ બતાવવાનું છે. લૌકિકમાં તો હર્ષ ના પરિણામ હોય, ખુશખુશાલ દેખાય, હસતો દેખાય, ખુશખુશાલ દેખાય, પ્રસન્ન દેખાય, રાજી રાજી થઈ ગયો હોય દેખાય, એવી વાત અહીંયા નથી લીધી. એ પ્રકાર હર્ષ શબ્દ છે પણ અહીંયા એવો અર્થ નથી, એવો ભાવ અહીંયા કહેવા ધારતા નથી. શબ્દ ગમે તે હોય પણ વિવિક્ષિત અર્થ શું છે, કહેવા ધારેલો આશય અને ભાવ શું છે એ દરેક જગ્યાએ એની સમજણ માગે છે. એટલે તો કહ્યું છે હજી કે માર્ગ શબ્દ તો અઢી અક્ષર નો છે, માર્ગ શબ્દ તો અઢી અક્ષરો અડધો છે ને, એ શાસ્ત્રમાં જરૂર કહ્યો છે, પણ તે માર્ગ ક્યાં કહ્યો છે, કેવી રીતે કહ્યો છે, એનો જે મર્મ છે એ જ્ઞાનીઓના હૃદયમાં રહ્યો છે. માર્ગ શાસ્ત્રમાં કયો હોવા છતાં મર્મ તો જ્ઞાનીઓના હૃદયમાં છે, એના મર્મ માટે ત્યારે જ્ઞાનીના ચરણમાં જવું પડશે. એ સિવાય તને એનો મર્મ હાથમાં નહીં આવે. અહીંયા હર્ષ શબ્દ વાપરો છો, હર્ષ એટલે હું આ હરક્ષોપ થાય છે એ વાત છે
નહીં,
એ વાત નથી. જેને અંતરંગમાં પોતાનું નિજ કાર્ય કરવાનો ઘણો ઉમંગ છે, ઘણી ધગશથી એને કામ કરવું છે, પૂરી ધગશથી કામ કરવું છે, પૂરી ધગશ છે એની પાછળ, એવું એક લક્ષણ ઉત્પન્ન થાય પરિણામની અંદર, ત્યારે એ લક્ષણને સમ્યત્વ સન્મુખ નું લક્ષણ કહેવામાં આવ્યું છે. સમ્યત્વ સન્મુખ પરિણમેલા જીવના લક્ષણ ઘણા છે. નિર્ભ્રાંત દર્શનમાં ત્રીજા પ્રકરણમાં એ વિશે ચર્ચો છે વિસ્તારથી. આપણે એમાં ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા એ બીજી ભાષામાં આ જ વાત કરી છે. આગળ એ વિષય આવી ગયો છે. છત્રીસ છે એક જગ્યાએ છે, 59 પાને નીચે 210 છે. પહેલા આ એટલે આ તત્વ, આ દ્રવ્ય સ્વભાવ શ્રદ્ધામાં જ્ઞાનમાં રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ, તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. આ ગુરુદેવની પોતાની મૌલિક ભાષામાં છે. પેલી ભાષા ટોડરમલજીની મૌલિક ભાષા છે, બે એક વાત છે. પોતાને ભાષા પ્રયોગ કરે છે, ભાવ એનો એ છે, ભાવ બંનેનો એક છે, ભાષા પોતપોતાની જુદી પડે છે. તો એને સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. હું અહીંયા સન્મુખ શબ્દ લીધો છે. આ સમ્યક પહેલાની વાત છે. સમ્યક સન્મુખ થયો છે ને જીવ, એટલે સમ્યક પહેલાની વાત છે. આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ
નથી.
ત્યાં પણ એ વાત લીધી છે કે સમ્યક દર્શન થયા પહેલા એ સમ્યક દર્શન થવાના કારણરૂપ પરિણામ કેવા હોય, નિયમથી નિયમબદ્ધપણે શું કરતા કરતા સમ્યક દર્શન થાય, એ વાત સ્પષ્ટ કરી છે. માળા ફેરવતા નવકાર મંત્રનો જપ કરતા કરતા સમ્યક દર્શન થાય કે ન થાય, કે ન થાય? ઠીક. ભગવાનની પૂજા ને ભક્તિ કરતા કરતા સમ્યક દર્શન થાય કે ન થાય, કે ન થાય? અને આ શાસ્ત્ર વાંચતા વાંચતા સમ્યક દર્શન થાય કે ન થાય, કે ન થાય? ઠીક. શું કરતા કરતા થાય એ વાત અહીંયા લેવી છે. સમ્યક સન્મુખ નો પુરુષાર્થ કરતા કરતા થાય એમ લેવું છે. એ વિષય લીધો છે 901 માં બીજી લીટી છે કે એવો અભ્યાસ કરતા કરતા સ્વરૂપ સન્મુખ થતા મિથ્યાત્મ નો અભાવ થઈ જાય છે, એટલે સમ્યક દર્શન થાય છે. આ કરતા કરતા લેવું છે ને, શું કરતા કરતા થાય? કે શાસ્ત્રનું વાંચન કરતા કરતા સમ્યક દર્શન થાય, પૂજા કરતા કરતા સમ્યક દર્શન થાય, દાન દેતા દેતા સમ્યક દર્શન થાય, યાત્રા કરતા કરતા સમ્યક દર્શન થાય, નવકારનો જાપ કરતા કરતા સમ્યક દર્શન થાય, ઉપવાસ કરતા કરતા સમ્યક દર્શન થાય, શું કરતા કરતા થાય, એ ક્યાંય કરતા 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 થાય એ વાત નથી. અંદરમાં સ્વરૂપ સન્મુખનો જે પુરુષાર્થ છે એનો અભ્યાસ એટલે વારંવારનો પ્રયત્ન એને અહીંયા અભ્યાસ કહે છે. પુરુષાર્થનો વારંવાર સમૂહ એને અભ્યાસ કહે છે. એ અભ્યાસ કરતા કરતા છે મિથ્યાત્વનો રસ ગળીને અભાવ થાય છે, ગળતો જાય છે, વારંવાર કરે છે ત્યારે મિથ્યાત્વનો રસ, દર્શનમોહનો રસ ગળતો જાય છે અને સમ્યકની પ્રાપ્તિ થાય છે. નાસ્તે બહુ ચોખ્ખો વિષય
અહિયાં
સ્વરૂપ સન્મુખ થવું એમ કહો, સ્વરૂપ સન્મુખ નો અભ્યાસ કહો કે અંતર્મુખ નો અભ્યાસ કહો, એ જ્ઞાન પોતાના જ્ઞાન દ્વારા અસ્તિત્વ ગ્રહણ કરવું. આપણી જ બેન શ્રેણી શૈલી છે. જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું અથવા સમયસારની શૈલીમાં કહીએ તો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો. જ્ઞાનમાં રહેલું જે વેદન એ વેદનનો આવિર્ભાવ કરવો, રાગને ગૌણ કરવો એટલું તો નહીં પણ જ્ઞાનના વિશેષ જ્ઞેયાકારોને જ્ઞાનાકારોને પણ ગૌણ કરવા, જ્ઞાન વિશેષને પણ ગૌણ કરવું. હજી તો રાગને ગૌણ કરવામાં લોકો રાડ નાખે છે પણ અમારો શુભરાગ છે અને તમે આમ એકદમ નીચો પાડી દો છો, આવો ઊંચો શુભરાગ છે અને એ તો કઈ નથી, તારો નવમી ગ્રીવ જીવ આવ્યો હતો, આ શુભરાગ તો કઈ નથી, નવમી ગ્રીવક તું અનંત વાર જઈ આવ્યો અને પાછો પીડ્યો છો. એક શુદ્ધાત્મા મુખ્ય થતા થવા માટે સામાન્ય સ્વભાવની મુખ્યતા થવા અર્થે બધું જ ગૌણ કરવું રહ્યું છે અને સ્વાભાવિક અથવા વાસ્તવિક તો એ પરિસ્થિતિ છે. બધું એટલે બધું જગત આખું, બધું એટલે સર્વ પ્રકારનો શુભરાગ, શુભરાગના ફળરૂપ પુણ્યના ઉદયો ત્યાંથી માંડીને ઠેઠ જ્ઞાન વિશેષ સુધી, જ્ઞાન વિશેષ જ્ઞાનમાં ધળકતા જ્ઞેયના આકારો તે જ્ઞાન વિશેષ છે. એ બધું ગૌણ થાય ત્યારે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય. જ્યારે જ્ઞાન સામાન્યનો અનુભવ થાય ત્યારે આત્મા પ્રગટ વેદનમાં આવે. આ ત્યાં કુંકુંડાચાર્ય દેવના શબ્દમાં આ વાત પડી છે 15મી ગાથામાં, ત્યારે આત્મા પ્રગટ પ્રત્યક્ષપણે વેદનમાં આવે છે અથવા ત્યારે જીવ અંતર્મુખ થાય છે, ત્યારે જીવ સ્વસન્મુખ થાય છે. ત્યાં સુધી બધા કાર્યો બહિર્મુખ પરિણામે થાય છે. રાગાદી તો સ્પષ્ટપણે બહિર્મુખ પરિણામે થતા જ પરિણામ છે, નિર્વિવાદ વિષય છે કે રાગાદી ભાવ કોઈ અંતર્મુખ પરિણામે પરિણમતા પરિણામ જ નથી. પણ જે જ્ઞાન બહિર્મુખ છે, બહિર્લક્ષી જ્ઞાન છે, એ પણ આ માર્ગમાં, આ ઉપાયમાં, આ વિધિમાં કાર્યકારી નથી.
બરોબર,
બહિર્લક્ષી જ્ઞાનથી અંગ પૂર્વનું અધ્યયન કરી ચૂક્યો, 11 અંગ અને 9 પૂર્વ સુધી મિથ્યા દ્રષ્ટિ જીવની ઉઘાડની લબ્ધિની જે ચરમ સીમા છે એ 11 અને 9 પૂર્વની છે, એ પણ અનંતવાર થઈ ગયું. પણ એનાથી પણ હજી મોક્ષ માર્ગ નો પત્તો લાગ્યો. હા, અસ્તિત્વ ઉપર જોર
છે.
એમ છે કે હસ્તી વગર ક્યાં વિઘ્ન આવશે, એનું એક બીજું કારણ છે કે રાગમાં પોતાનું અસ્તિત્વ ભેદે છે. આજે રાગ તે હું, એમ રાગમાં હું પણ એ રાગની એકત્વ બુદ્ધિમાં થયા જ કરે છે. હવે ત્યાંથી ત્યાં જે બેસી ગયો છે, ચોંટી ગયો છે, એ ત્યાંથી ઉખડે નહીં, બેઠક ત્યાંથી બદલે નહીં, તો કેવી રીતે ઈર્ષા બુદ્ધિ તૂટીને સમ્યક થાય? એટલે એને જ્ઞાનમાં એટલે સ્વભાવમાં એને પોતાનું અસ્તિત્વ વેદનથી ગ્રહણ કરવું જોઈએ, વેદનને પકડીને ગ્રહણ કરવું જોઈએ. એ તો આવે જ છે. બહુ સરસ આવે છે એ. જયારે એ વિશે નીકળે છે ચર્ચામાં, ધ્યાનથી સાંભળો, એટલો સરસ એ વિશે આવે છે કે અલૌકિક ચર્ચા થાય છે. ધ્યાન રહેવું જોઈએ, લગભગ એ વિશે ચાલે છે. શું કે છે હું પણ છે, એમાં મમત બલીનું છે, મારા પણ પોતારું પણ, મારું અસ્તિત્વ અહિયાં છે, આ છું. એટલે અહીંયા જ્ઞાનમાં છે, સ્વભાવમાં છે. જ્ઞાનમાં એટલે વિશેષ જ્ઞાનમાં નહીં. વિશેષ જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે, બહિર્મુખ જ્ઞાન છે, જ્ઞેયાકાર જ્ઞાન છે. એટલે એ વાત નિષેધ છે ત્યાં. એવી અહમ બુદ્ધિ થાય ત્યારે સમ્યક દ્રષ્ટિ થાય છે. ચોખ્ખે ચોખ્ખી વાત દીધી છે કે આ ક્યારે સમ્યક દ્રષ્ટિ થાય છે, ક્યારે અનંત સંસારનો નાશ કરી શકે છે, કે આ પ્રકારે પરિણમતા બીજા કોઈ પણ પ્રકારે
નહીં.
અસ્તિ નાસ્તિથી વિષય સ્પષ્ટ છે. એવું અનેકાંત નથી કે આમ કરતા પણ થાય ને આમ કરતા પણ થાય, શાસ્ત્ર વાંચતા વાંચતા પણ થાય અને અંદરનો પુરુષાર્થ કરતા કરતા પણ થાય, એમ નથી. શાસ્ત્ર વાંચવા વાંચવામાં 11 અને 9 પૂર્વ ભણી ગયો અને વાંચી ગયો, પત્તો લાગ્યો
નહીં.
શું કહે છે કે એવું કાર્ય કરવાનો ઘણો હર્ષ છે, એ હર્ષમાં પરિણમનમાં ઉત્પન્ન થતો સહજ વેગ લેવો છે. કેમ કે હર્ષ છે એ કૃત્રિમતાથી કરવાની ચીજ નથી. હર્ષ શબ્દ લીધો ને, જે સહજ ઉત્પન્ન થાય છે. પોતાનું કાય કરવાનો અંદરમાં ઘણો ઉમંગ છે, પુરુષાર્થ કરવામાં જેને થાક ન લાગે, જ્યાં ઉમંગ હોય ત્યાં થાક ન લાગે, આ નિયમ છે. બીજે બધે થાક લાગે પણ જ્યાં હોશ અને ઉત્સાહનો ઉમંગ હોય ત્યાં થાક લાગતો નથી. તો જે સ્વરૂપ સન્મુખ છે એ પોતાનો વારંવાર નો પુરુષાર્થ કરે છે, એમાં એને થાક નથી, એમાં એને કંટાળો નથી, તેથી ત્યાં પ્રમાદનો અવકાશ નથી કે ત્યાં એને પ્રમાદ થાય, એ પ્રશ્ન રહેતો નથી. જેમ ઢાળમાં પાણી સહજ દડે છે, શું થાય છે? ઢાળમાં પાણી સહજ દડે છે, એમ આગળ જે સમ્યક દર્શન રૂપી સ્વભાવ પરિણમન થવાનું છે, અને જે સ્વભાવનો સ્વભાવ પરિણમન થવાનો જ સ્વભાવ છે, સ્વભાવમાં પણ કેવો સ્વભાવ છે, સ્વભાવ પરિણમન થવું એવો જેનો સ્વભાવ છે, જેમ ઢાળમાં દડવું એવો જેનો સ્વભાવ છે પ્રવાહીનો પાણીનો, એમ આ સ્વભાવ બાજુની ઝળક થઈ ગઈ. જ્યાં સ્વરૂપ સન્નિવેશ થયો ત્યારે એને સ્વાભાવિક પરિણામ ગતિ જે છે એ નવી દિશા ઉત્પન્ન થઈ, ત્યાં દિશા બદલાણી છે. જ્યાં સુધી દશાની દિશા બદલાય નહીં ત્યાં સુધી કાર્ય થાય નહીં. દશાની દિશા ના હોય વિશે આવી વાત આવે. આ દિશા બદલાય છે અહીંથી, અને જ્યાં દિશા બદલાણી ત્યારે એ સ્વભાવ એવો હોવાથી સ્વાભાવિક કાર્ય થવાની અંતરંગ પરિણામમાં એક સુગમતા ઉત્પન્ન થાય છે. જેમ પાણીને દેડવું એમાં કોઈ પરિશ્રમ નથી, ઉપર ચડાવવું હોય તો પરિશ્રમ પડે પણ નીચે ઉતારવું હોય તો શું પરિશ્રમ
થાય.
આ પાણી નીચેથી ઉપર ચડાવે છે, એમાં પંપ મૂકે છે, આ પંપિંગ સેટ મૂકે છે, ઉપર ચડાવવા માટે પંપિંગ સેટ મૂકે છે, નીચે ઉતારવા માટે કોઈ મિકો સેટ કે કોઈ મશીનરી
નહીં,
એના સ્વભાવથી જ પાણી નીચે આવે. એમ અહીંયા સ્વભાવ સન્મુખ થતા પરિણામ સ્વભાવ એવો છે કે પોતાના સ્વાભાવિક સ્થિતિએ રહેવું થવું એ એના સ્વભાવમાં વાત છે. એટલે માર્ગ સુગમ છે, સરળ છે એવું જે જ્ઞાનીઓ કહે છે એ આ અપેક્ષાએ કહે છે. બે રીતે વાત તો આવે છે કે માર્ગ દુર્લભ છે, અનંત પુરુષાર્થ થાય એવો કઠિન માર્ગ છે એવી પણ વાત આવે છે, અને માર્ગ સુગમ છે, સરળ છે એવી પણ વાત આવે છે. સહજ છે, સુગમ છે અને સરળ છે, ત્રણ બોલાવે છે. કે આત્માનો માર્ગ છે એ સહજ છે, સહજતા જેમાં છે એવો છે, સુગમ છે અને સરળ છે, આટી ઘૂંટી વિનાનો છે. એનું કારણ આ છે કે જે જીવ સ્વરૂપ સન્મુખ થાય છે એને સ્વરૂપ સન્મુખતાના પરિણામમાં વિકાસ થઈને સ્વાભાવિક દશાએ સમ્યક દર્શન આદિ પરિણામે પરિણામ સુગમ થાય છે, એને ઢાળ મળી ગયો. ઢાળનો દ્રષ્ટાંત આવે છે પાણીનો. સમયસારની 144 ગાથા પૂરી કરી પક્ષાંતિક ક્રાંતિની, ત્યારે અમૃતચંદ્રાચાર્ય દેવે આ કળશ કહ્યો કે જે હે જ્યાં પાણી જેમ ઢાળમાં દડે છે એમ હવે સમ્યક દ્રષ્ટિનું પરિણામ સ્વભાવ બાજુ ઢળણ વાળું થઈ ગયું, વલણ વાળું થઈ ગયું, સહેજે સહેજે સ્વભાવમાં ઢળે છે. કૃત્રિમતા એને ક્યાંય કરવી પડતી
નથી,
પરિણતિ થઈ ગઈ. આ સમ્યક સન્મુખમાં પરિણતિ થઈ જાય છે. જેની પરિણતિ થાય છે એને ઉપયોગ થાય છે. તો બધી બેન છે કહે છે કે પરિણતિ થઈ જવી જોઈએ, પરિણતિ થાય એને ઉપયોગ થાય, પરિણતિ ન થાય અથવા અન્યથા પરિણતિ હોય એને ઉપયોગ પણ અન્યથા હોય, એને આત્માનો ઉપયોગ ન હોય અને ન થાય. વિજ્ઞાન જ છે ચોખ્ખું ચોખ્ખું. દરેક બાજુની પરિણતિ થઈ જાય છે. બહારમાં જ્યાં લાભ છે, સુખમાયનું છે, એની પણ પરિણતિ જીવને થઈ ગયેલી છે. એ સ્વરૂપ સન્મુખ થઈને એ પરિણતિને તોડવી જોઈએ અને નવી પરિણતિ ઊભી થવી જોઈએ કે જે ઉપયોગને ખેંચી લાવે. એ તો પરિણામનું વિજ્ઞાન તો બહુ કહે છે. પરિણતિનો વિષય તો અનુભવનો છે ને, એ તો બહુ કહે છે. એક વખત તો બહુ સારી ચર્ચા ચાલી હતી સુરેશભાઈના પ્રશ્ન થયેલા જયારે,
કે વારંવાર ઉપયોગ કેમ થાય છે? એમ તો પૂછાય નહીં કે આપને વારંવાર ઉપયોગ કેમ થાય છે, જ્ઞાનીઓને વારંવાર ઉપયોગ કેમ થાય છે? તો કે પરિણતિ થઈ ગઈ છે એટલે થાય છે. તો પરિણતિ તો બધાને છે, તો કે નહીં, જેની પરિણતિ બળવાન છે એને વારંવાર ઉપયોગ થાય છે. પરિણતિ પરિણતિમાં પણ એમ છે કે જેની પરિણતિ બળવાન છે એને વારંવાર શુદ્ધો ઉપયોગ થાય છે, જેની પરિણતિ શિથિલ છે એને સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગ હોવા છતાં એને ઉપયોગ લાંબા અંતરાળમાં થાય છે, કાળ લાગે છે. એ પરિણામ પરિણતિ છે એ ઉપયોગ રૂપી પતંગની દોરી છે. એ અનુભવ પ્રકાશમાં એ વિશે લીધો છે. પરિણતિનો તારી પરિણતિને ગોખ, શોધ તારી પરિણતિને. ત્રણ પ્રકારની કંદરા લીધી છે, દ્રવ કર્મ, ભાવ કર્મ અને નવ કર્મ. એવા ભાવ કર્મમાં તારી પરિણતિ છે. દ્રવ કર્મ ને નવ કર્મ તો પૂતગળના ખોખા છે, એમાં ક્યાંય તારી પરિણતિ નથી. એ પરિણતિને હલાવનારો તારો રાજા છે, એ રાજાને પરિણતિથી શોધ, એમ કરીને એ વાત લીધી છે. એ પરિણતિની દોરી જેના હાથમાં છે એ ઉપયોગના પતંગને ગૂંથું ખવડાવે છે. કઈ બાજુ ગૂંથું ખવડાવે છે? કે જે બાજુ પરિણતિ છે એ બાજુ ગૂંથું ખવડાવે છે. બહુ સરસ વાત લીધી છે. એટલે જ તે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે. બધું ચાલુ ભાષામાં કરે છે, કરે છે, કરે છે, સમજે છે, પણ એને હર્ષ છે એટલે થાય છે, એમ ત્યાં સમજવું જોઈએ. અભાવ છે અને પ્રમાદના પરિણામમાં પુરુષાર્થનો અભાવ છે. આમ છે, જ્યાં સ્વરૂપ સન્મુખ જીવ થયો ત્યાં સ્વરૂપ પરિણતિમાં સ્વરૂપનો રસ છે અને ત્યાં રાગ રસનો અને પર રસનો અભાવ છે. જેની પરિણતિમાં રાગ રસ અને પર રસ છે એને આત્મરસનો અભાવ, સ્વરૂપ રસનો એની પરિણતિમાં અભાવ છે. કેમ કે એ રસ એક સાથે બે રહી શકતા નથી, એકમાં બીજાનો વિચારધારામાં તત્વ વિચારની મુખ્યતા છે. આ સ્થૂળ કથન છે, કેમ કે ત્યાં સમજાય એવો વિષય લેવો છે, જે મનથી ગ્રહણ થાય ને મનથી પકડાય એવો વિષય લેવો છે. તો મનથી પકડાય એવો વિષય કયો છે? કે તત્વ વિચારનો ઉદ્યમ કરે છે, તત્વ વિચાર ઘણો કરે છે. સૂક્ષ્મપણે લઈએ તો એની પરિણતિમાં ચૈતન્ય રસ છે એ ઉત્પન્ન થયો છે. ચિત્ત પરિણતિમાં ચૈતન્ય રસ ઉપજ્યો છે, એના જ પરિણામનો એ સૂક્ષ્મ વિષય છે. આ સ્થૂળ વિષય છે કે જેને ત્યાં તત્વ વિચાર. આમાં શું થાય છે કે સૂક્ષ્મ વિષય જે પકડતા નથી એ સ્થૂળ વિષયને પકડે છે. જો તત્વ વિચારનો ઉદ્યમ કરે છે સ્વરૂપ સન્મુખતા વાળો જે, તો આપણે તત્વ વિચારનો ઉદ્યમ કરો તો શું કરે? કે શાસ્ત્ર લઈને તત્વ વિચાર કરો, શાસ્ત્ર સાંભળતા તત્વ વિચાર કરો, અથવા બંને શાસ્ત્રનું નિમિત્ત ન હોય કે સંભળાવનારનું નિમિત્ત ન હોય તો એકલા એકલા પણ મનથી તત્વ વિચાર કરો. કેમ કે તત્વ વિચાર કરતા કરતા કાર્ય થાય છે, માટે તત્વ વિચાર કર્યા કરો. સોગાનીજી ત્યાં એક ફટકો માર્યો છે કે વિચાર કર કર કે ભી તું ક્યા કરેગા, અમ્લિદમ થાકી જઈશ. તો જો તું એવો વિચાર રાખીશ કે હું તત્વનો વિચાર કર્યા કરું, હું સાંભળ્યા જ કરું, હું વાંચ્યા જ કરું, અથવા બે માંથી એક નિમિત્ત ન હોય તો હું તત્વનો જ વિચાર કર્યા કરું, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, એનો ઉમંગ છે, એનો હર્ષ છે, એનો ઉત્સાહ છે, એનો પુરુષાર્થ છે, એની બાહ્ય પરિણામની સ્થિતિ તત્વ વિચાર વાળી સહેજે સહેજે રહ્યા કરે છે, એમ એનું ઉપલક્ષણ બતાવ્યું છે. મૂળ લક્ષણ નથી પણ એનું ઉપલક્ષણ બતાવ્યું છે. જેમ બહારમાં પણ જેની જેને રુચિ હોય, જ્યાં જેને સુખ લાગ્યું હોય ને ભાષ્ય હોય, તેના જ તેને વિચારો આવે છે. પૈસામાં સુખ માન્યું છે તો પૈસાના જ વિચાર આવે છે. જે પંચેન્દ્રિયના વિષયમાં સુખ માન્યું છે એનો જ વિચાર આવે છે. તો એ તો એ વિચાર કરવો ત્યાં ત્યાં ધ્યેય નથી કે હું એનો વિચાર કર્યા કરું. એમ જેને આત્મામાં સુખ ભાસ્યું ને આત્મસન્મુખ થયો એને આત્મતત્વના જ વિચારો આવશે. છતાં એની નજર એવા વિકલ્પો ઉપર નથી. આ વિશિષ્ટતા છે. જેને માત્ર વિચાર જ કરવો છે એની નજર વિચાર અને વિકલ્પ ઉપર છે. એ નિર્વિકલ્પ નહીં થઈ શકે. અને જેને વિચાર ને વિકલ્પ થવા છતાં એના ઉપર એની દ્રષ્ટિ નથી, આત્મા ઉપર જેની દ્રષ્ટિ છે એને વિચાર ને વિકલ્પ આગળ જઈને ખતમ થઈ જશે, નાશ પામી જશે, ઘસાઈ જશે, મન ગળી જશે, એ વિકલ્પ લંબાશે નહીં. એના ઉપર બધો આધાર છે. અને પરિણતિ રુચિ ને રસ અનુસાર ઉત્પન્ન થવાની છે.
બરોબર.
તત્વનો વિચાર અગિયાર ને નવ પૂર્વ ભિણાયમાં તત્વનો વિચાર નહોતો થયો કાંઈ, પણ તત્વનો વિચાર થવા થવામાં ફેર છે એમ અહીંયા કહેવું છે. જે સમ્યક સન્મુખ થયા એને પણ તત્વ વિચાર થાય છે, તો લાવ હું પણ તત્વ વિચાર કરું એમ નકલ કરવાનો આ ધંધો
નથી.
એમુલા તપશ્ચર્યાની નકલ કરે છે કે મહાપુરુષોએ ઘણી તપશ્ચર્યાઓ કરી છે, આપણે પણ યથાશક્તિ કરો. એમ મહાપુરુષોએ શાસ્ત્રો વાંચ્યા છે, મહાપુરુષોએ તત્વના વિચાર કર્યા છે, આપણે પણ કરો. એને અંતરંગમાં શું કર્યું એ જો. તને બહારમાં જે બુદ્ધિગ્રાહ્ય પણ એ દેખાય છે અને એની નકલ કરવા લાગી જા, પણ અંદરમાં અસલિયત નહીં હોય તો શું કામ કર. નકલથી તો કોઈ કામ કરવાનું થવાનું નથી. તત્વ વિચારનો ઉદ્યમ કરે છે અથવા એને તત્વ વિચાર સહેજે સહેજે ચાલ્યા કરે છે. 250 ના બોલમાં સોગાનીજી લીધું છે. જેની રુચિ હોય તેનું ચિંતન તેનું જ મનન ચાલ્યા કરે. એમણે સ્પષ્ટ કર્યું છે કે ચિંતન મેં બે ચિંતન મેં યહી હું યહી ચલતા રહે, આ હું છું. જો અસ્તિત્વ અહીંયા પકડે છે, આ હું છું એમ જે સ્વભાવમાં અસ્તિત્વ ગ્રહણનો પુરુષાર્થ છે એ તો ચિંતનમાં ને બે ચિંતનમાં પણ ચાલ્યા જ કરે છે. એ મુખ્ય અંતરંગનો વિષય, અંદરનો વિષય તો એ છે. જ્યાં રસકસ છે, મૂળ કાર્ય થવાનું જ્યાં કારણ પડ્યું છે એ તો આ છે કે આ હું છું, એ પુરુષાર્થ થાય છે. વિકલ્પ તો બીજા કરે છે, તત્વ વિચાર નથી કરતા બીજા, પણ એ સાથે સાથે હોય છે એટલે ઉપલક્ષણ થી એને બતાવવામાં આવે છે. અથવા એવા જીવને તત્વની રુચિ હોવાથી તત્વનો વિચાર મુખ્યપણે એના પરિણામમાં હોય એમ જોવામાં આવે છે. અને એમ ન હોય તો એના વિકલ્પમાં શું બીજા ધાવધામાં કરવાનો પ્રકાર હોય કે લાવ એક મોટું કારખાનું નાખું અને દુનિયાની સંપત્તિ ભેગી કરું, કે લાવ દેશ દેશાવર દેશાટનમાં ફરવા જાઉં અને મોજ મજા કરું. એ ચાલે કે આ ચાલે? આ ચાલે છે કે એને તત્વ વિચાર ચાલે છે.
બરોબર.
એના વિકલ્પનો વિષય પણ આ છે અને એના રસ રુચિને પુરુષાર્થનો વિષય પણ આ છે. જેના પુરુષાર્થનો રુચિનો રસનો વિષય આત્મા થાય એના વિકલ્પનો વિષય પણ સહેજે આત્મા થાય, બીજો ન થાય એમ બતાવવું છે. ત્યાં પણ એ એટલે જે તને વારમાં સમજાય છે એવા બાહ્યાંગનો તો નકલ કરી લે ને અંતરંગ આખું છૂટી જાય, બાહ્યાંગને પકડી લે ને અંતરંગમાં શૂન્ય થઈ જાય, એ કઈ હોય જ નહીં. તો એથી તો કોઈ કાર્ય થવાનું
નથી.
તત્વ વિચારનો ઉદ્યમ કરે છે ને એવો જ ઉદ્યમ કરતા કરતા જો અહીંયા કરતા કરતા લીધો, રાગ કરતા કરતા વિતરાગતા નહીં થાય. ગુરુદેવ બહુ સ્પષ્ટ કરતા, કોઈ પણ પ્રકારનો રાગ કરતા કરતા હવે જો તત્વ વિચારનો ઉદ્યમ કરે છે એમાં વિચાર કરતા કરતા થાય નિર્વિચાર દશા, એની ઉદ્યમ એટલે પુરુષાર્થ લેવો છે. ઉદ્યમ કરતા કરતા પુરુષાર્થ, એવો ઉદ્યમ કરતા કરતા અંતરંગનો જે પુરુષાર્થ છે એ કરતા કરતા પુરુષાર્થનો અભ્યાસ થતા કેવળ પોતાના આત્મા વિશે જ આ હું છું એવી અહમ બુદ્ધિ થાય, મેં યહી હું, અથવા સ્વરૂપમાં સ્વભાવમાં અસ્તિત્વનું ગ્રહણ થાય એનું માધ્યમ જ્ઞાન. જ્ઞાન દ્વારા જ્ઞાનથી જ્ઞાન સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ થાય. બીજો ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ ઉપાય નથી, કેમ કે બીજે સ્વભાવ વ્યક્ત નથી. ચારિત્ર ગુણમાં રાગ પ્રગટ છે, આનંદ સુખ ગુણમાં દુઃખ વ્યક્ત છે, બીજા કોઈ ગુણમાં સ્વભાવ છે ઊંધો ઊંધા પરી આવ્યો છે. એ જ્ઞાનમાં સામાન્યમાં સ્વભાવ વ્યક્ત છે. એટલે આ હું છું એમ ઉદ્યમ કરતા કરતા, ને માત્ર વિચારે એમ નહી, માત્ર આ હું છું એવો વિકલ્પ કરે એમ નહી, પણ અસ્તિત્વને ગ્રહણ કરે. વિકલ્પ કરે એમ ન લીધું, વિકલ્પ આ હું છું એવો વિકલ્પ કરતા કરતા નહી, એમાં અહમ બુદ્ધિ કરે, અહમ ભાવ ધારે, પોતા રૂપપણે એને ગ્રહણ કરી લે, ત્યારે તે સમ્યક દ્રષ્ટિ થાય છે. ચોખ્ખે ચોખ્ખું આમ સમ્યક દર્શન થાય છે એવું નિરૂપણ કર્યું છે. કેટલો ચોખ્ખો વિષય આવ્યો, ચાલ્યો છે, પ્રકરણ ચાલે છે, મોક્ષ માર્ગ પ્રકાશકના સાતમા અધિકારનો. એ સાતમા અધિકારમાં સ્વરૂપ સન્મુખ જીવ, સમ્યત્વ સન્મુખ જીવ, પોતાના સ્વકાર્ય કરવા માટે ઘણો હર્ષ ધરે છે, હર્ષ રાખે છે, હર્ષ એને થાય છે, અને એ સ્વરૂપ સન્મુખના ઉદ્યમ કરતા કરતા સ્વરૂપમાં લીન થાય છે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. જ્યારે લીનતા થાય છે એ લીનતા પૂર્વકનું શ્રદ્ધાનું પરિણમન તે સમ્યક શ્રદ્ધાનું પરિણમન છે, કેમ કે ત્યાં અનુભવથી ઉત્પન્ન થતી પ્રતીત છે. જે આત્મા શુદ્ધાત્મા અનુભવ ગોચર થયો તે આત્મા અનુભવમાં આવતા આવો છે એવો એક પ્રતીતિ ભાવ પણ ત્યાં ઉત્પન્ન થાય છે, એ લીનતા વગર થઈ શકતો નથી. એટલે ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, લીનતા એટલે ચારિત્ર, એ ત્રણેયનું ઐક્ય થયું, એકતા થઈ, એકપણું થયું, અને તેથી તેને ત્યાં ધર્મ થયો એમ કહેવામાં આવે છે, અથવા મોક્ષ માર્ગ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. એ 900મો બોલ થયો, 901માં પણ એ જ વિષય ચાલુ થયો છે કે અંતરમાં સ્વરૂપ સન્મુખ થવાનો અભ્યાસ કરતા કરતા રાગ કરતા કરતા નહીં, વાંચન કરતા કરતા નહીં, અને બીજી કોઈ ક્રિયા પણ કરતા કરતા નહીં, આ કરતા કરતા વાંચો, અંતરમાં સ્વરૂપ સન્મુખ થવાનો અભ્યાસ એટલે વારંવાર નો પુરુષાર્થ કરતા, વારંવાર નો પ્રયત્ન કરતા કરતા મિથ્યાત્વ નો એટલે દર્શન મોહ નો રસ એકદમ ઘટતો જાય છે. આ રાગ મંદ કરે છે ને જીવો, રાગ ની મંદતા ની જે અનેક ક્રિયાઓ કરે છે એમાં ચારિત્ર મોહ નો રસ મંદ થાય છે. અને દર્શન મોહ ટાળવા ઉપર જેનો ખ્યાલ અને સમજણ નથી એવા જીવો તો ચારિત્ર મોહ ને મંદ કરતા, ચારિત્ર મોહ મંદ થતા દર્શન મોહ ને દ્રઢ ને તીવ્ર કરી જાય છે. આ મોટી ગડબડ થઈ જાય છે. ધર્મ કરવાતા ન આવડે ત્યારે અથવા અવિધિય કાર્ય કરવા જાય, ધર્મના ક્ષેત્રમાં ધર્મરૂપી કાર્ય અવિધિય કરવા જાય ત્યારે બહુભાગ જીવો ચારિત્ર મોહને મંદ કરે છે, રાગને મંદ કરે છે અને દર્શન મોહને તીવ્ર કરી જાય છે. કેમ કે દર્શન મોહ મંદ કેમ થાય ને કેવી રીતે થાય, ક્યાં ક્યાં થાય, કેમ થાય એનો એને કોઈ અભ્યાસ નથી, ખબર નથી, એની વિધિ એને આવડતી નથી. એટલે લાભ કરવા જતા નુકસાન નો ધંધો થઈ જાય. વેપાર તો કરે છે પણ લાભ કરવાને બદલે નુકસાન કરે છે. ગુરુદેવે તો અનંત કરુણા કરીને આ વિષય બહુ સ્પષ્ટ કર્યો છે. જેટલા ઘા એમણે માર્યા છે દર્શન મોહ ઉપર માર્યા છે કે દર્શન મોહ ને તોડ, અનંત કાળમાં રહી ગયું હોય, ન થયું હોય એવું કોઈ કાર્ય હોય તો તારો દર્શન મોહ નથી તૂટ્યો. અને દર્શન મોહ તૂટ્યા વિના ચારિત્ર મોહ નો અભાવ થવાનો તો પ્રશ્ન જ નથી. કદાચિત મંદ થશે પણ અભાવ થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. ને મંદ થશે ક્યારે તીવ્ર થઈ જશે એનો તો મેળ ખાવાનો નથી. આ પરિસ્થિતિ છે અને એ વિધિ નથી, માર્ગ ની એ વિધિ નથી કે પેલા ચારિત્ર મોહ ને મંદ કરવો પછી દર્શન મોહ ને તોડવો, એ કોઈ પ્રશ્ન. એટલું ચોક્કસ થશે કે દર્શન મોહ ને મંદ કરવા જતા ચારિત્ર મોહ સાથે સાથે તારો મંદ થઈ જશે અને એવો સમ્યક પ્રકારે મંદ થશે કે એવો બીજા અન્યથા કોઈ પ્રકારે મંદ થઈ શકતો, ચારિત્ર મોહ પણ એવો મંદ થતો નથી. એટલે તો એમ કહ્યું છે કે શુભ પરિણામમાં સમ્યક દ્રષ્ટિને જે શુભ પરિણામની ક્વોલિટી છે, પ્રકાર છે, એવી ક્વોલિટી મિથ્યા દ્રષ્ટિને શુભ પરિણામની હોય શકતી નથી. કેમ કે એને તો એ શુભ થી લાભ માન્યો છે એવું મિથ્યાત્વનો પાપનો રસ અંદર હારે છે. મિથ્યાત્વ તો મોટું પાપ છે. જયારે સમ્યક દ્રષ્ટિનું ચોખ્ખું શુભ છે, મિથ્યા દ્રષ્ટિનું શુભ પાપ થી ભરેલું મળેલું મલિન થયેલું શુભ છે. મિથ્યાત્વ સહિતનું મિથ્યાત્વ રૂપી પાપ સાથે છે. જયારે સમ્યક દ્રષ્ટિનું શુભ ચોખ્ખું છે, એનું શુભે ચોખ્ખું છે, એટલો ફેર છે. એટલે એ ક્વોલિટી મિથ્યા દ્રષ્ટિને આવતી નથી. શું કહે છે અહીંયા કે અંતરમાં સ્વરૂપ સન્મુખ થવાનો અભ્યાસ કરતા કરતા મિથ્યાત્વનો રસ એકદમ ઘટતો જાય છે. આ એક પ્રકરણ થોડું વિસ્તારથી વિચારવા જેવું છે કે મિથ્યાત્વનો રસ ક્યાં ક્યાં ઘટે, મંદ થાય, આ વિચારવા જેવું વિષય. અને મિથ્યાત્વ નો રસ ક્યાં ક્યાં તીવ્ર થાય, આ વિચારવા જેવો વિષય. જેમ કે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને કોઈ માને તો એનો મિથ્યાત્વ નો રસ તીવ્ર થાય, ગ્રહિત મિથ્યાત્વ થતા. એ જ રીતે વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર ને માને તો એનો મિથ્યાત્વ નો રસ મંદ થાય. સત્પુરુષ નું બહુમાન કરે તો એનો મિથ્યાત્વ નો રસ મંદ થાય. સત્પુરુષ ના વિરોધમાં જાય તો મિથ્યાત્વ નો રસ તીવ્ર થાય. કેટલાય પડખા છે, આ તો યાદ આવે એટલા કહું છું. એના કેટલાય પડખા છે આવા, ક્યાં ક્યાં એને મિથ્યાત્વના રસની સાથે તીવ્ર મંદતાનો ચારિત્ર મોહની સાથે સંબંધ છે. મિત્ર કસાય થાય છે ત્યારે તો ચારિત્ર તીવ્ર થતો દેખાય છે, પણ અહીંયા તો મિથ્યાત્વ મોહ પણ તીવ્ર થાય છે. ક્યાં દર્શન મોહનો છેડો અડે છે એને સમજવું જોઈએ, બહુ પ્રયોજનનો વિષય છે. તો એવી જ રીતે તત્વ વિચાર કરતા મિથ્યાત્વનો રસ મંદ થાય, શું
બરોબર,
દયાદાન કરતા એટલો મિથ્યાત્વનો રસ મંદ ન થાય, પૂજા ભક્તિને નવકાર ગણતા એટલો મિથ્યાત્વનો રસ મંદ ન થાય, જેટલો તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા મિથ્યાત્વનો રસ મંદ થાય. પણ આવા પ્રકારે તો મિથ્યાત્વનો રસ અનંત વાર મંદ થયો છે, એથી કાંઈ એને ખુશીથી જવા જેવું
નથી.
એક સ્વરૂપ સન્મુખ થાય ત્યારે જે મિથ્યાત્મનો રસ મંદ થાય છે, અહીંયા જે પ્રકરણ ચાલે છે એ કોઈ અભૂતપૂર્વ છે. અને સ્વરૂપ સન્મુખ થઈને જયારે મિથ્યાત્મનો રસ મંદ થાય છે ત્યારે એને સમ્યક દર્શનની ભૂમિકાથી એમ કહેવામાં આવે છે. સ્વરૂપ સન્મુખતાની દશા એ સમ્યક દર્શનની ભૂમિકા તરીકે, પૂર્વ ભૂમિકા તરીકે, સમ્યક દર્શન ના આંગણા તરીકે પ્રસિદ્ધપણે કહેવામાં આવ્યું છે. કેમ કે ત્યાં ભેદ વિજ્ઞાન ચાલે છે. હવે ભેદ વિજ્ઞાન બુદ્ધિપૂર્વક કરે, તત્વજ્ઞાન ના વિચારમાં અને વિષયમાં જે મિથ્યાત્મનો દર્શન મોહનો રસ મંદ થાય, એ તમામ પ્રકારના વિચારમાં, એમાં કરુણાનું યોગ છે, કથાનું યોગ છે, તત્વજ્ઞાનના વિષયમાં તો ચરણાનું યોગ છે, દ્રવ્યાનું યોગ છે, છ દ્રવ્ય નવ તત્વનો વિષય છે, એ તમામમાં દર્શન મોહ મંદ થાય. એના કરતા પણ ભેદ વિજ્ઞાનનો પ્રકરણ હાથમાં આવે ત્યારે દર્શન મોહ વધારે મંદ થાય. એ બુદ્ધિપૂર્વક ના ભેદ વિજ્ઞાન કરતા સહજ ભેદ વિજ્ઞાનમાં આવે ત્યારે સ્વરૂપ સન્મુખ થઈને દર્શન મોહનો રસ અતિ મંદ થાય છે, અને ત્યારે એને પોતાની પરિણતિમાં ચૈતન્યનો રસ ઉપજે છે. એ જે છિદ્રસ ઉપજે છે એ છિદ્રસ દર્શન મોહને તોડશે. પણ એને ક્યાં ક્યાં દર્શનમાં તીવ્ર મંદ થાય એ વિષયનું સમજણનું પણ ઠેકાણું ન હોય, કેવી રીતે આગળ આવશે? ગુરુદેવે તો ઘણા વિષયો લીધા છે, કેટલી વાતો કરી છે, હજારો પડખેથી પેંથીએ પેંથીએ તેલ નાખે, વાળે વાળે તેલ નાખે એવી સ્પષ્ટતા કરી છે. બહુ ઘણી ઘણા કેટલા પડખા ખોલ્યા છે, ગજબ. એમ શું કહે છે કે એવો અભ્યાસ, વારંવારનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થનો જે પુરુષાર્થ વારંવાર થાય એટલે એને અભ્યાસ કહે છે. અને એ કરતા કરતા સ્વરૂપ સન્મુખ થતા થતા, એટલે આગળ વધતા વધતા, સ્વરૂપ સન્મુખતામાં પણ આગળ વધતા વધતા એમ લેવું છે. હવે જો કેવી સ્થિતિ લીધી છે કે એક મુમુક્ષુ છે એની જે ભૂમિકા છે તત્વ વિચારની, એ ભૂમિકામાં એ અટકતો નથી. હવે બહુભાગ જીવોને તો મુમુક્ષુતામાં આવ્યા પછી મુમુક્ષુને યોગ્ય જે પરિણામ હોય છે એમાં અટકે છે, અને જે અટકે છે તે પાછો પડે છે. અથવા આ એક સ્થિતિ છે કે તત્વજ્ઞાનના પ્રકરણમાં કાં તો જીવ વિકાસ કરીને આગળ જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરે, કાં તો એ અટકે અને પાછો પડે. ત્યાંને ત્યાં રહે એવું બહુ ઓછું બને, સ્થુલ પણ એમ દેખાય કે હજી ત્યાંને ત્યાં છે, કેમ કે રોજની બાહ્ય ક્રિયા સરખી હોય, રોજ ઉઠે છે, નિત્ય કર્મ જે રીતે કરે છે તે રીતે કરે છે, એમાં પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિની પણ પ્રક્રિયા છે, દાનાદિની પણ પ્રક્રિયા છે, ચાલે છે, બરાબર છે, આહાર આદિની જે પણ નિયમિતતા છે અથવા જે પ્રતિબંધ છે જે અનુકૂળ છે અથવા જે યોગ્ય છે એ જ પ્રકારે બધું બહાર ને ખોખું બધું બરાબર લાગે. અંતરંગ ની સ્થિતિમાં ફેર પડે છે, આવું બને છે. તો એને કહે છે કે અહીંયા આગળ વધે છે, અહીંયા જે વિષય લેવો છે એમ કહે છે કે સ્વરૂપ સન્મુખ થતા એવો અભ્યાસ કરતા કરતા એ આગળ વધતો જાય છે. આગળ વધતો જાય છે એમાં લક્ષમાં પોતાનો શુદ્ધાત્મા છે, જ્ઞાનમાં એટલે લક્ષમાં અહીંયા લેવું છે, સ્મૃતિમાં નહીં, જ્ઞાનમાં એટલે વિચારમાં નહીં, જ્ઞાનમાં એટલે યાદદાસ્તમાં નહીં, જ્ઞાનમાં એટલે લક્ષમાં. એવું જ્ઞાનમાં શુદ્ધાત્મા છે, એની રૂચિમાં શુદ્ધાત્મા છે, સતત પણે છે, લક્ષ સતત રહે છે, રૂચિ સતત રહે છે, અને એના પુરુષાર્થમાં શુદ્ધાત્મા છે. એક લીનતા થવી ચારિત્રમાં બાકી છે, લીનતા થાય એટલે બધું એક રસ થઈ જાય છે, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર નો એક પણ થઈ ગયો. એ જે એનો પુરુષાર્થ છે એ એના વિકલ્પ ને તોડશે. એટલે જે આગળ વધે છે એમાં લક્ષમાં આત્મા છે, રૂચિમાં આત્મા છે, અને એના પુરુષાર્થમાં તીવ્રતા આવે છે. એ આગળ વધ્યો, જે કાંઈ આગળ વધે છે એમાં પુરુષાર્થ રૂપી બળ વધે છે. પછી જ્ઞાનની મુખ્યતાથી એને એમ કહીએ કે એનું જ્ઞાન બળ વધતું જાય છે. શ્રદ્ધાની મુખ્યતાથી એમ કહીએ કે એને રૂચિનું બળ વધતું જાય છે. પણ બળ છે એ પુરુષાર્થ છે,
બરોબર.
રૂચિ અને જ્ઞાન નો વિષય તો બદલાતો નથી. ત્યાં એવો અભ્યાસ કરતા કરતા એટલે પુરુષાર્થ વધતા વધતા સ્વરૂપ સન્મુખ થતા, સ્વરૂપ સન્મુખ રહેતા એને મિથ્યાત્મનો અભાવ થઈ જાય છે. ત્યાં સ્વરૂપ સન્મુખ થયો એટલે લીન થયો, જ્યાં લીન થયો સ્વરૂપમાં પરિણામ ડૂબ્યું, અથવા વ્યાપ વ્યાપક ભાવે સ્વરૂપાનુભવ કર્યો, અથવા પ્રત્યક્ષ વેદનમાં આત્માને વેદ્યો, ત્યારે એને મિથ્યાત્મનો નાશ થયો. જે ક્ષણે મિથ્યાત્મનો નાશ થયો તે ક્ષણે અનંત સંસારની જે સ્થિતિ હતી એના ઉપર છીણી મૂકી.
વાહ, બરોબર.
આ છીણી નો કા કરે છે, લોટાને કાપે, છીણી લોટાને કાપે. આ જે અનંત સંસારનું લોઢાનો પાટો હતો અને એના ઉપર ગાડી હાલી જતી હતી પરિણતિની, એના ઉપર છીણી મૂકી, પહેલી વહેલી છીણી મૂકી, એ શૃંખલા તોડી નાખે. એ જીવનો અનંત સંસાર નાશ પામ્યો, ત્યાં ખતમ થઈ ગયો. કેટલી એની કિંમત છે, કોઈ એની કિંમત કરવાની એની ઉપમા સામે કોઈ ટર્મ ખરી, કોઈ ટર્મિનોલોજી નથી અહીંયા. જેનો એક ક્ષણમાં અનંત સંસાર નાશ થાય, એક ક્ષણની કિંમત કેટલી? માણસ એમ કહે છે ને, તમે જીવનની કિંમત કેટલી? આ લાઈફ ઇન્સ્યોરન્સ કરે છે, કેટલો વીમો ઉતારે તો લાઈફ રિપ્લેસ થાય?
કરોડો નો ઉતારે,
એક લાખ નો, બે લાખ નો, કરોડ નો, અબજ નો, કેટલા નો વીમો ઉતારે? એ પૈસાની ટર્મમાં જીવન કોઈ દિવસ આવી શકે
નહીં,
એ તો એક બનાવટ કરવાની વાત છે કે ભાઈ તમારા જીવનની બદલીમાં તમને પૈસા આપશું, પણ પૈસાથી કઈ જીવન મળતું નથી. તો રાજા મહારાજાઓને ક્યાંક તૂટો હતો એમ. આ તો જીવન છે, ચૈતન્યનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને આત્મિક શાંતિ, એ આત્માનું જીવન છે. એ જીવનની કિંમત કોઈ રીતે થઈ શકે નહીં. બીજી બાજુ જે જન્મ મરણ ના દુઃખ છે, ચાર ગતિ ના દુઃખ છે, મૂંઝવણ ના દુઃખ છે, દુનિયાભરના પદાર્થો પ્રાપ્ત કરવાની ઈચ્છાના ભડકાના દુઃખ છે. આ ભડકા છે કે નહીં જીવોને, જગતના જીવોને શું છે? આ જોઈએ, આ જોઈએ, આના પછી આ જોઈએ, આના પછી આ જોઈએ. કેમ કે જેટલું આવ્યું છે એના કરતા બીજું નથી આવ્યું એવું ઘણું છે. જે કઈ પ્રાપ્ત સંયોગ છે, જેને ગમે તેટલો પ્રાપ્ત હોય, કોઈને ગમે તેટલો પણ પ્રાપ્ત ન હોય, એના કરતા પણ એને શેરના ઉપર સવા શેર દેખાય છે. આ છે એવું મારી પાસે, આની પાસે આ છે એવું મારી પાસે નથી. આ દેવલોકમાં આ દિશા છે. અહીં તો હજી પુણ્ય પુણ્ય મર્યાદિત છે, પણ દેવોમાં જ્યાં અઢળક દૈવી સંપત્તિ છે ત્યાં પણ એ દશા છે. ઉપર નીચેના પુણ્યવાળા દેવો છે, એનું મળવું વળવું થાય છે, જોવે છે, અરે આને છે મારે નથી, એ ભડકો જાગે છે ઈચ્છાનો. એવી આગ અંદર ઉત્પન્ન થાય છે, એ જ્ઞાની જાણે છે કે બિચારો હળગે છે. એને ભાન નથી કાંઈ, એને તો રસ ચડ્યો છે. આ લઉં, આ લઉં, આ લઉં, આ મેળવું, આ લઉં, એમ આ મને આ હો, મને આમ હો, આમ હો. એને ખબર નથી કે અંદર અગ્નિ કેટલી સળગી છે, એને ખબર નથી. પણ એની અગ્નિ આખી દુનિયાને પકડવાની અગ્નિની જાળ છે, એને ખબર નથી. એ તમામ દુઃખથી છૂટવી અને શાંત 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 એકાંત શાંત સાગરમાં ડૂબવાનું આ પરિણામ છે. નુકસાન બહુ મોટું છૂટી જાય છે અને નફો અનંત ગણો, જેનું માપ ન થાય એવો અનંત નફો આમાં થાય છે. વિચારથી પણ એનું મૂલ્યાંકન જો સાચું થાય તો એની વિચારની ભૂમિકા સાચી. નહીતર ભલે જીવ તત્વ વિચાર આખી જિંદગી કરે, એને આ ચૂંટિક ચીજનું મૂલ્યાંકન ન થયું તો એના તત્વ વિચાર ખોટા. તત્વ વિચાર કરે છે કે ખોટા ખોટા ખોટે ખોટા કરે છે, સાચા વિચાર નથી. મૂલ્યાંકન થવું, વિચારની ભૂમિકામાં એનું મૂલ્ય નક્કી થવું, વિષયને તોડવો છે. અહીંયા તોડીને નક્કી કરવો છે. પરિણમ જ ના અહીંયા તો આવવાની વાત છે. વાણી તો ઘણા સુધારી દે છે, એવું મીઠું મીઠું બોલે સારું લાગે. પાણીમાં તો એવું એવું સરસ બોલી શકે કે તમે ગોળ ગોળ ને પાણી પાણી થઈ જાઓ. વાણી સુધરે શું કામ લાગે? અંદરમાં પરિણમન સુધરવું, આત્માને પોતાના પરિણમન નું કાર્યક્ષેત્ર છે, વાણી એનું કાર્યક્ષેત્ર. વાણી તો ઘણા એવા મિશ્રા હોય તેથી હું થઈ ગયું. અને જગત ભાષા એ ભરમાણું છે. તત્વ તો કોઈ વિરલા જુએ છે, ભાષાનો વ્યવહાર છે બે વચ્ચે, તો ભાષાનો વ્યવહાર છે. એટલે આનંદ ગંજી એ ગાયું છે કે માખણ સ્વાતું થાતો વિરલા થાયા, માખણ સ્વતો વિરલા થાયા, ચાશે જગભરમાયા.